એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા બધાના સ્વાસ્થ્ય સાથે સીધો જોડાયેલો છે, આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે આપણી ઇમ્યુન સિસ્ટમ.
નમસ્કાર.
અમે વાત કરી રહ્યા છીએ મેટ રિક્ટેલના પુસ્તક એન એલિગન્ટ ડિફેન્સ વિશે. એનું ગુજરાતી કરીએ તો એક ભવ્ય સંરક્ષણ પ્રણાલી.
હા, અને નામ પ્રમાણે જ આ પુસ્તક આપણા શરીરની અંદર ચાલતી એક અદ્ભુત પણ ઘણી જટિલ અને નાજુક વ્યવસ્થાની વાત કરે છે.
બરાબર.
એ ફક્ત આપણું રક્ષણ કેવી રીતે કરે છે એ નથી સમજાવતું, પણ ઘણીવાર એ જ સિસ્ટમ આપણા માટે મુશ્કેલી કેમ ઊભી કરે છે એના પર પણ પ્રકાશ પાડે છે.
અને એ જ તો મોટો પ્રશ્ન છે અત્યારે, નહીં? આપણે આટલી બધી સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ, તબીબી વિજ્ઞાનમાં આટલી પ્રગતિ થઈ છે,
હા,
છતાં પણ એલર્જી છે, ઓટોઇમ્યુન બીમારીઓ છે જેમ કે સંધિવા, લુપસ, આ બધી સમસ્યાઓ કેમ વધી રહી છે?
બરાબર.
આ પુસ્તક આ જ વિરોધાભાસને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિના સંતુલન પર ભાર મૂકે છે. મને લાગે છે કે આ સમજવું આજે ખૂબ જ જરૂરી છે.
ચોક્કસ. અને જુઓ, આ પુસ્તકના લેખક મેટ રિક્ટેલ એ કોઈ મેડિકલ ડોક્ટર કે ઇમ્યુનોલોજિસ્ટ નથી.
ઓ, એમ?
હા, તેઓ ધ ન્યૂયોર્ક ટાઈમ્સ માટે લખતા એક સિનિયર પત્રકાર છે અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પણ છે.
અચ્છા.
એમની ખાસિયત એ છે કે તેઓ ગહન વૈજ્ઞાનિક વિષયો પર ઊંડું સંશોધન કરે છે, પણ પછી તેને સામાન્ય માણસ પણ સમજી શકે ને એવી રસપ્રદ વાર્તાઓમાં રજૂ કરે છે.
એટલે કે વિજ્ઞાનને શુષ્ક રીતે રજૂ કરવાને બદલે તેને માનવીય અનુભવો સાથે જોડે છે, એવું ને?
બિલકુલ. આ પુસ્તકમાં પણ એમણે એ જ કર્યું છે. ચાર વાસ્તવિક લોકોની વાર્તાઓ લીધી છે. કોઈક કેન્સર સામે લડી રહ્યું છે, કોઈક ઓટોઇમ્યુન બીમારીથી પીડાઈ રહ્યું છે, અને એમની વાર્તાઓ દ્વારા તેઓ સમજાવે છે કે આ રોગપ્રતિકારક શક્તિ જ્યારે ગડબડ કરે કે સફળ થાય ત્યારે વાસ્તવિક જીવનમાં એ કેવું દેખાય છે.
સાચી વાત. એટલે પુસ્તક માત્ર માહિતી નથી આપતું, પણ આપણને ક્યાંક સ્પર્શી જાય છે. એમની આ પત્રકાર તરીકેની દ્રષ્ટિ જ કદાચ આ પુસ્તકને અલગ બનાવે છે.
બરાબર. હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એન એલિગન્ટ ડિફેન્સ શું કહે છે? તો એ કહે છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને ફક્ત બહારના દુશ્મનો જેમ કે બેક્ટેરિયા કે વાયરસ સામે લડતી ફોજ તરીકે ન જોવી જોઈએ.
અચ્છા, તો પછી કેવી રીતે જોવી જોઈએ?
એના કરતાં એ આપણા શરીરની અંદર સંવાદિતા, મતલબ કે એક પ્રકારનું સંતુલન જાળવી રાખવા માટે બનેલી એક અત્યંત જટિલ અને એમ કહો કે નાજુક સિસ્ટમ છે.
જેમ કે?
કોઈ ઉદાહરણ?
જેમ કે કોઈ કુશળ ઓર્કેસ્ટ્રા હોય ને, વાદ્યવૃંદ, જેમાં દરેક વાદ્યનો સૂર એકદમ બરાબર સમયસર વાગે એ જરૂરી છે. જરાક પણ આમ તેમ થાય તો આખી ધૂન બગડી જાય.
વાહ, ખૂબ સરસ ઉપમા આપી. ઓર્કેસ્ટ્રા એટલે પુસ્તકનો મુખ્ય સંદેશ એ જ થયો કે સાચું સ્વાસ્થ્ય એટલે રોગના જંતુઓ ન હોવા એટલું જ નહીં,
હા,
પણ આ આંતરિક ઓર્કેસ્ટ્રાનું યોગ્ય સંતુલન જાળવવું. બરાબર. અને રિક્ટેલ દલીલ કરે છે કે આપણી આધુનિક જીવનશૈલી, ખાસ કરીને સ્વચ્છતા પર વધુ પડતો ભાર, એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ, પ્રોસેસ્ડ ખોરાક, આ બધાએ અજાણતા જ આ નાજુક સંતુલનને, પેલી ઓર્કેસ્ટ્રાની સંવાદિતાને ખલેલ પહોંચાડી છે.
અને એના કારણે આપણી આ ભવ્ય સંરક્ષણ પ્રણાલી જાણે થોડી મૂંઝાઈ ગઈ છે એમ.
હા, બિલકુલ. તે ક્યારેક વધુ પડતી આક્રમક બની જાય છે અને શરીરના પોતાના જ કોષો પર હુમલો કરવા લાગે છે, જેને આપણે ઓટોઇમ્યુન રોગ કહીએ છીએ.
અને ક્યારેક
સાવ સામાન્ય બિનહાનિકારક વસ્તુઓ જેમ કે ફૂલોની પરાગરજ કે મગફળી એને પણ ભયંકર ખતરો માની લે છે, જેને આપણે એલર્જી કહીએ છીએ.
અને ક્યારેક સાચા ખતરાને ઓળખવામાં પણ ભૂલ કરે છે.
હા, ક્યારેક વાસ્તવિક ખતરા જેમ કે કેન્સરના કોષો એને ઓળખવામાં જ નિષ્ફળ જાય છે. પુસ્તક આખી વાત ઇતિહાસ, વિજ્ઞાન અને પેલી ચાર વ્યક્તિઓની વાર્તાઓ દ્વારા સમજાવે છે.
ચાલો તો પછી આ ઓર્કેસ્ટ્રાના કેટલાક મુખ્ય વાદ્યકારોને થોડા સમજીએ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિના મુખ્ય ભાગો. પુસ્તક તેને બે મુખ્ય ભાગમાં વહેંચે છે, ખરું ને?
હા. પહેલો છે જન્મજાત ઇનેટ પ્રતિકારક શક્તિ. આ આપણી પહેલી તાત્કાલિક રક્ષણ પંક્તિ છે,
એટલે કે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ.
બરાબર. તે કોઈપણ હુમલાખોર સામે સામાન્ય રીતે ઝડપથી લડે છે. આમાં મેક્રોફાજ જેવા કોષો હોય છે જે દુશ્મનોને સીધા ગળી જાય છે.
અને પેલો સોજો આવે એ લાલાશ ગરમી.
હા, સોજો ઇન્ફ્લેમેશન એ આ જન્મજાત સિસ્ટમનો જ ભાગ છે. એક જરૂરી પ્રતિભાવ છે, પણ જો કાબુ બહાર જાય તો નુકસાન પણ કરી શકે છે.
અચ્છા, આ થઈ પહેલી સિસ્ટમ. એ ઝડપી છે પણ ચોક્કસ નથી હોતી એમને.
હા, એના પછી આવે છે બીજી વધુ હોશિયાર અને ચોક્કસ શાખા, અનુકૂલનશીલ એડેપ્ટિવ પ્રતિકારક શક્તિ. આ સિસ્ટમ વધુ વિકસિત છે.
એ કેવી રીતે કામ કરે છે?
તે ચોક્કસ દુશ્મનોને ઓળખતા શીખે છે અને સૌથી મહત્વનું તેમની યાદાશ્તી રાખે છે.
યાદાશ્તી મતલબ?
મતલબ કે જો એ જ દુશ્મન ભવિષ્યમાં ફરીવાર હુમલો કરે તો આ સિસ્ટમ તેને તરત ઓળખી લે છે અને વધુ ઝડપથી વધુ અસરકારક રીતે તેનો નાશ કરે છે.
ઓહ, એટલે રસીઓ આ રીતે જ કામ કરતી હશે, નહીં?
બિલકુલ, રસીઓ આ અનુકૂલનશીલ સિસ્ટમને જ ચોક્કસ દુશ્મન સામે લડવાની તાલીમ આપે છે.
સમજાયું. અને આ અનુકૂલનશીલ સિસ્ટમના મુખ્ય ખેલાડીઓ કયા? તમે ટી સેલ્સ અને બી સેલ્સની વાત કરી હતી.
હા, બી સેલ્સનું કામ છે ચોક્કસ દુશ્મન માટે ખાસ શસ્ત્રો બનાવવા, જેને આપણે એન્ટીબોડીઝ કહીએ છીએ.
ઓકે.
પણ ટી સેલ્સ ખરેખર ખૂબ જ મહત્વના અને વિવિધ પ્રકારના હોય છે. કેટલાક કિલર ટી સેલ્સ હોય છે જે સીધા ચેપગ્રસ્ત કોષોનો નાશ કરે છે. કેટલાક હેલ્પર ટી સેલ્સ હોય છે જે આખા હુમલાનું સંકલન અને નિયંત્રણ કરે છે, જાણે સેનાપતિ હોય એમ.
અને
તમે એક ત્રીજા પ્રકારના ટી સેલની વાત કરી હતી જે બહુ અગત્યના છે.
હા, અને તે છે રેગ્યુલેટરી ટી સેલ્સ, ટી રેગ્સ. પુસ્તક તેમને શાંતિ સ્થાપક કહે છે.
શાંતિ સ્થાપક રસપ્રદ નામ છે. હા, કારણ કે તેમનું કામ એ જોવાનું છે કે લોક પ્રતિકારક શક્તિનો હુમલો વધુ પડતો આક્રમક ન બની જાય. તે હુમલાને યોગ્ય સમયે રોકે છે જેથી શરીરના પોતાના સારા કોષોને નુકસાન ન થાય.
એટલે આ ટી રેગ્સ જ પેલું સંતુલન જાળવવાનું મુખ્ય કામ કરે છે.
બરાબર. આખા ઓર્કેસ્ટ્રામાં સંવાદિતા જાળવવી, ક્યારે હુમલો કરવો ને ક્યારે અટકવું એ નક્કી કરવામાં ટી રેગ્સનો મોટો ફાળો છે.
અને જો આ ટી રેગ્સ બરાબર કામ ન કરે તો?
જો તે નબળા પડે તો સિસ્ટમ પોતાના શરીર પર હુમલો કરી શકે છે, એટલે કે ઓટોઇમ્યુન બીમારીઓ થાય. અને જો તે વધુ પડતા સક્રિય થઈ જાય તો ક્યારેક કેન્સર જેવા વાસ્તવિક ખતરા સામે લડવામાં પણ સિસ્ટમ ઢીલી પડી શકે છે. એટલે આખું સ્વાસ્થ્ય ખરેખર આ નાજુક સંતુલન પર જ ટકેલું છે.
અને આ સંતુલન જ્યારે ખોરવાય છે ત્યારે વાસ્તવિક જીવનમાં શું પરિણામ આવે છે એ સમજાવવા માટે પુસ્તકમાં પેલી ચાર વાર્તાઓ છે, બરાબર?
હા, આપણે બધી વિગતોમાં નહીં જઈએ પણ તેનો સાર જોઈએ. જેમ કે લેખકનો પોતાનો મિત્ર છે જેસન, એને હોજકિન્સ લિમ્ફોમા નામનું કેન્સર થયું. એલી વાર્તા બતાવે છે કે જ્યારે સિસ્ટમ શરીરના પોતાના જ બગડેલા કોષો એટલે કે કેન્સર સેલ્સને દુશ્મન તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય ત્યારે શું થાય છે.
અને બીજી બાજુએ?
બીજી બાજુ લિન્ડા નામની મહિલા છે જેને રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, અને મેરેડિફ નામની યુવતી છે જેને લ્યુપસ છે. આ બંને ગંભીર ઓટોઇમ્યુન બીમારીઓ છે.
હા, સાંભળ્યું છે એમના વિશે.
એમની વાર્તાઓ દર્શાવે છે કે જ્યારે સિસ્ટમ પોતાના અને પારકા વચ્ચેનો ભેદ ભૂલી જાય છે અને શરીરના સારા તંદુરસ્ત કોષો પર જ હુમલો કરવા માંડે છે ત્યારે કેવી પીડાદાયક અને મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે.
ખરેખર દયનીય સ્થિતિ કહેવાય. પણ તમે કહ્યું કે આશાની પણ વાત છે, ચોથી વાર્તા?
હા, ચોથી વાર્તા બોબ નામના એક વૃદ્ધ વ્યક્તિની છે. એમને મેલાનોમા નામનું ગંભીર ચામડીનું કેન્સર હતું.
અને
તેઓ એની સામે સફળતાપૂર્વક લડ્યા અને જીત્યા, અને એ પણ ઇમ્યુનોથેરાપી નામની પ્રમાણમાં નવી સારવાર પદ્ધતિથી.
ઇમ્યુનોથેરાપી, આ શબ્દ હમણાં બહુ સંભળાય છે, એ શું છે ખરેખર?
મૂળભૂત રીતે ઇમ્યુનોથેરાપી સીધો કેન્સરના કોષો પર દવાઓથી હુમલો કરવાને બદલે આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિને જ એવી રીતે જાગૃત કે સક્રિય કરે છે કે તે પોતે જ કેન્સરના કોષોને ઓળખીને તેમનો નાશ કરી શકે.
એટલે શરીરની અંદરની શક્તિનો ઉપયોગ કરવાનો.
બરાબર. જેમ કે ચેકપોઇન્ટ ઇનિબિટર્સ નામની દવાઓ છે. ઘણીવાર કેન્સર કોષો ટી સેલ્સને નિષ્ક્રિય કરવા માટે અમુક સિગ્નલ મોકલે છે, જાણે ટી સેલ્સ પર બ્રેક લગાવી દે.
અચ્છા.
આ દવાઓ એ બ્રેકને હટાવી દેશે, એટલે ટી સેલ્સ ફરીથી સક્રિય થઈ જાય છે અને કેન્સર કોષો પર હુમલો કરી શકે છે.
આ તો ખરેખર ક્રાંતિકારી કહેવાય. કેન્સરની સારવારમાં આ મોટો બદલાવ છે.
ચોક્કસ. બોબની વાર્તા આ નવી સારવારની શક્તિ અને આશાનું પ્રતીક છે.
પુસ્તક એ પણ યાદ અપાવે છે કે આ બધી સમજ કઈ રાતોરાત નથી આવી ગઈ, સદીઓ લાગી છે. એડવર્ડ ચેનર, લુઈ પાસ્ચર, એલી મેચનિકોફ,
હા, આ બધા વૈજ્ઞાનિકોના પાયાના કામ પર જ આજનું આધુનિક ઇમ્યુનોલોજી ઊભું છે. એમની શોધોએ જ આપણને અહીં સુધી પહોંચાડ્યા છે.
પણ હવે પાછા આજના વિરોધાભાસ પર આવીએ. શા માટે ચેપી રોગો ઘટ્યા પણ આ ઇમ્યુન સિસ્ટમની ગડબડવાળા રોગો વધ્યા? અહીં પેલી હાઇજીન હાઇપોથેસિસ અને ઓલ્ડ ફ્રેન્ડ્સવાળી વાત આવે છે, ખરું ને?
હા, અને આ પુસ્તકનો કદાચ સૌથી મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો છે. હાઇજીન હાઇપોથેસિસ એટલે કે સ્વચ્છતાની પરિકલ્પના.
શું કહે છે આ પરિકલ્પના?
એ મૂળભૂત રીતે એમ કહે છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ લાખો વર્ષોમાં એવા પર્યાવરણમાં વિકસી છે જ્યાં આપણો સતત સંપર્ક વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ, માટી, પરોપજીવીઓ વગેરે સાથે રહેતો હતો. આ બધા જાણે આપણા જૂના મિત્રો હતા, ઓલ્ડ ફ્રેન્ડ્સ. તેમની સાથેના સતત સંપર્કથી આપણી સિસ્ટમને એક પ્રકારની તાલીમ મળતી હતી. તે શીખતી હતી કે શું ખરેખર ખતરનાક છે અને શું નથી, કોના પર હુમલો કરવો અને કોને અવગણવું, અને ક્યારે શાંત રહેવું. એટલે કે પેલું સંતુલન કેળવાતું હતું.
બધું બદલાઈ ગયું. આપણે અત્યંત સ્વચ્છ વાતાવરણ બનાવ્યું છે. એન્ટીબેક્ટેરિયલ સાબુ, ફિલ્ટર કરેલું પાણી, એન્ટીબાયોટિક્સનો વ્યાપક ઉપયોગ, પ્રોસેસ્ડ ખોરાક.
બરાબર. આ બધાને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિને પેલા જૂના મિત્રો સાથેનો સંપર્ક અને એનાથી મળતી તાલીમ એ લગભગ બંધ થઈ ગઈ.
તો એનાથી શું થયું?
પરિણામે આપણી સિસ્ટમ જે આટલા વૈવિધ્ય અને પડકારો માટે તૈયાર થઈ હતી તે હવે જાણે બેરોજગાર અથવા કંટાળેલી જેવી થઈ ગઈ, અને યોગ્ય તાલીમના અભાવે તે વધુ પડતી પ્રતિક્રિયાશીલ બની ગઈ.
એટલે એ નાની નાની બિનહાનિકારક વસ્તુઓ સામે પણ ભડકી ઉઠે છે.
હા, જેમ કે પરાગરજ કે ધૂળના રચકણો સામે એલર્જી, અથવા તો ભૂલથી શરીરના પોતાના જ તંદુરસ્ત કોષોને દુશ્મન માની લે છે. ઓટો ઇમ્યુનિટી.
બાપરે.
એટલે વધુ પડતી સ્વચ્છતાએ અજાણતા આપણી સિસ્ટમને મૂજવી દીધી છે અને નવા પ્રકારના રોગોને આમંત્રણ આપ્યું છે.
પુસ્તકનો મુખ્ય તર્ક આ જ છે કે આપણે પર્યાવરણને સુધારવા જતા આપણી અંદરની પ્રાચીન સિસ્ટમ સાથેનો તાલમેલ ગુમાવી બેઠા છીએ. ખરેખર વિચારવા જેવી વાત છે. તો આ આખી ચર્ચા પરથી આપણે મુખ્ય કયા સંદેશા ઉતારવી શકીએ? મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો એ જ કે રોગપ્રતિકારક શક્તિને યુદ્ધના મશીન તરીકે નહીં, પણ સંવાદિતા અને સંતુલન જાળવનાર સિસ્ટમ તરીકે જોવી. સ્વાસ્થ્ય એટલે આ સંતુલન.
બરાબર. બીજો મુદ્દો સોજા વિષયનો. એ જરૂરી છે પણ મર્યાદામાં. ટૂંકા ગાળાનો સોજો રૂજ લાવવામાં મદદ કરે છે, પણ લાંબા ગાળાનો હળવો સોજો ઘણા આધુનિક રોગોનું મૂળ છે. એટલે એ બેધારી તલવાર જેવો છે.
હા, પુસ્તકમાં પેલી સરસ ઉપમા હતી, આગ જેવી, જે રસોઈ પણ બનાવે અને ઘર પણ બાળી શકે. નિયંત્રણ મહત્વનું છે.
ત્રીજો મુદ્દો જે આપણે હમણાં જ વિસ્તારથી ચર્ચ્યો તે હાઇજીન હાઇપોથિસિસ અને આધુનિક જીવનશૈલીનો. આપણી જૈવિક રચના કદાચ આપણા આજના જંતુરહિત પર્યાવરણ સાથે સુસંગત નથી.
કદાચ આપણે એટલા બધા સ્વચ્છ રહેવાની જરૂર નથી.
કદાચ. અને આપણા જૂના મિત્રો જેવા સૂક્ષ્મજીવાણુઓ સાથે થોડો સંપર્ક જાળવવો ફાયદાકારક હોઈ શકે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં હજુ આ સંપર્ક વધુ છે, જે કદાચ રક્ષણાત્મક હોય.
ચોથો મુદ્દો પણ બહુ મહત્વનો છે, મન અને શરીરનું જોડાણ.
હા, પુસ્તક સ્પષ્ટ કહે છે કે લાંબા ગાળાનો તણાવ અને અપૂરતી ઊંઘ રોગપ્રતિકારક શક્તિના સંતુલનને ગંભીર રીતે ખોરવી શકે છે.
એટલે માનસિક શાંતિ અને પૂરતો આરામ એ માત્ર સારું લાગે એ માટે નહીં, પણ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે.
બિલકુલ. અને પાંચમો સંદેશ આશાનો છે. ઇમ્યુનોથેરાપીનું ભવિષ્ય. દવાઓ હવે બહારથી હુમલો કરવાને બદલે શરીરની આંતરિક શક્તિને જાગૃત કરીને રોગ મટાડવા તરફ જઈ રહી છે.
ખાસ કરીને કેન્સર જેવી બીમારીઓમાં આ એક નવી દિશા ખોલી રહ્યું છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, જેમ કે,
હા કહો ને.
એક તો પેલું, રોગ પ્રતિકારક શક્તિ યુદ્ધનું મશીન નથી, તે શાંતિ જાળવવાની સિસ્ટમ છે. આખી વિચારધારા બદલી નાખે છે. લડાઈ નહીં, સંતુલન.
સાચી વાત. બીજો કોઈ?
બીજો પેલો હાઇજીન હાઇપોથેસિસ વાળો. આપણે દુનિયાને એવા સૂક્ષ્મ જીવાણુઓથી સાફ કરી દીધી છે જે એક સમયે આપણી રોગ પ્રતિકારક શક્તિના મહાન શિક્ષક હતા. જંતુરહત રહિતતાની શોધમાં આપણે મૂંઝવણનો રોગચાળો સર્જ્યો છે. આ ખરેખર આંખ ઉઘાડનારું વાક્ય છે.
હા,
અને પેલો સોજા વિશેનો.
સોજો એ આગ છે જે તમારું ભોજન રાંધી શકે છે અથવા તમારું ઘર બાળી શકે છે. તફાવત નિયંત્રણમાં છે.
ખૂબ સચોટ.
અને ઇમ્યુનોથેરેપીવાળો વિચાર પણ મને ગમ્યો.
હા, એક સદી સુધી કેન્સર સામે આપણું મુખ્ય હથિયાર ઝેર હતું. હવે આપણે શોધી રહ્યા છીએ કે સૌથી ભવ્ય હથિયાર હંમેશા આપણી અંદર જ હતું. આપણે શરીરને સ્વસ્થ થવાનું શીખવી રહ્યા છીએ.
આમાં ભવિષ્યની આશા દેખાય છે.
તો આ બધું જાણ્યા પછી સામાન્ય માણસ પોતાના રોજિંદા જીવનમાં શું કરી શકે? કંઈક વ્યવહારુ સૂચનાઓ છે પુસ્તકમાં?
હા, બિલકુલ. લેખકે કેટલીક ઉપયોગી વાતો કરી છે. પહેલું, જેમ આપણે વાત કરી, કદાચ વધુ પડતી જંતુરહિતતા ટાળવી, બાળકોને માટીમાં રમવા દેવા, પ્રકૃતિના સંપર્કમાં રહેવા દેવા, હંમેશા એન્ટીબેક્ટેરિયલ સાબુ જરૂરી નથી.
બીજું, પૂરતી અને સારી ગુણવત્તાવાળી ઊંઘ, 7 થી 9 કલાક. આ સમય દરમિયાન જ ઇમ્યુન સિસ્ટમ પોતાનું સમારકામ અને જાળવણીનું કામ કરે છે. આને હળવાશથી ન લેવું જોઈએ.
આ તો બહુ અગત્યનું છે, પણ આપણે ઘણીવાર અવગણીએ છીએ.
ત્રીજું, લાંબા ગાળાના તણાવનું સંચાલન, યોગ, ધ્યાન, શ્વાસોચ્છ્વાસની કસરતો, મનગમતી પ્રવૃત્તિઓ, પ્રકૃતિમાં સમય વિતાવવો, આ બધું રોગપ્રતિકારક સંતુલન માટે જરૂરી છે.
ચોથું, આહાર, સંતુલિત સોજા વિરોધી આહાર, એટલે કે પુષ્કળ ફળો, શાકભાજી, આખા અનાજ, ફાઇબર. આ બધું આપણા આંતરડાના સારા બેક્ટેરિયા, ગટ માઇક્રોબાયોમને પોષણ આપે છે, જે ઇમ્યુન સિસ્ટમ માટે ખૂબ જ મહત્વના છે. પ્રોસેસ્ડ ફૂડ અને વધુ પડતી ખાંડ ટાળવી.
અને છેલ્લું, નિયમિત પણ મધ્યમ કસરત. અત્યંત પરિશ્રમ ક્યારેક સિસ્ટમ પર બોજ બની શકે છે, પણ નિયમિત હળવી કે મધ્યમ કસરત ખૂબ ફાયદાકારક છે. ફરીથી વાત સંતુલનની જ છે.
આ બધી બાબતો કદાચ આપણને ખબર હોય, પણ એ આપણી ભવ્ય સંરક્ષણ પ્રણાલીને સીધી કેવી રીતે અસર કરે છે એ સમજાય ને, એટલે તેનું મહત્વ વધુ લાગે છે. અને ડોક્ટર સાથે વાત કરતી વખતે પણ આપણે વધુ જાણકાર બની શકીએ.
મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે આપણું શરીર ખરેખર કેટલું અદ્ભુત, કેટલું જટિલ અને ભવ્ય છે. આપણે તેની સામે લડવાને બદલે તેને સમજવાનો અને તેની સાથે સહકારથી કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એના સંતુલનને માન આપવું જોઈએ.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરનાર વિચાર પેલો હાઇજીન હાઇપોથિસિસનો છે. એણે ખરેખર મને વિચારતી કરી દીધી કે શું આપણી સ્વચ્છ રહેવાની દોડમાં આપણે કંઈ ગુમાવી રહ્યા છીએ. સ્વાસ્થ્યની વ્યાખ્યા કદાચ બદલવાની જરૂર છે. તે માત્ર રોગની ગેરહાજરી નથી, પણ શરીરની અંદરની એક નાજુક સંવાદિતા છે. અને આપણી રોજિંદી પસંદગીઓ, નાની નાની, એ પણ આ સંવાદિતા પર અસર કરે છે.
સાચી વાત. આપણા સ્વાસ્થ્યનું ભવિષ્ય આપણી અંદર રહેલી આ પ્રાચીન છતાં અત્યંત આધુનિક અને ભવ્ય રોગપ્રતિકારક શક્તિની સાચી સમજ અને તેની કાળજીપૂર્વકની સંભાળ પર નિર્ભર કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.